నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుతమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సుమరిస్తాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సర్వృదా.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति अने पूज्य गुरुदेव ना प्रवचनों आधार लई अने आपणे समयसार नो स्वाध्याय करी रह्या छीए. आ समयसार ना स्वाध्याय द्वारा आपणे एटली समज प्राप्त करीए छीए कि जे द्वारा पूज्य गुरुदेव नु आखु प्रवचन आपणे बराबर समझाय एटला माटे आ स्वाध्याय करीए छीए. આ સ્વાધ્યાય કંઈ પૂજ્ય ગુરુદેવના પ્રવચનનું રિપ્લેસમેન્ટ નથી. પૂજ્ય ગુરુદેવના સમયસાર ઉપરના કે કોઈ પણ શાસ્ત્ર ઉપરના પ્રવચનનું રિપ્લેસમેન્ટ જગતમાં કોઈ કરી શકે એમ છે જ નહીં. જગતમાં કોઈ ગુરુદેવના કોઈ પણ શાસ્ત્ર ઉપરના પ્રવચનનું રિપ્લેસમેન્ટ કરી શકે એમ છે જ નહીં. ગુરુદેવની અપૂર્વ વાણી છે, પણ એ અપૂર્વ વાણીમાં ભરેલા ભાવોને ખૂબ સારી રીતે સમજવા માટે આપણે સાથે બેસી અને આ અધ્યયન કરીએ છીએ એવો આ સ્વાધ્યાય છે. અને આ કર્યા પછીથી જ્યારે ગુરુદેવને સાંભળીએ છીએ ત્યારે ગુરુદેવ જે ભાવ આપવા માંગે છે એ ભાવને આપણે બહુ સરસ રીતે પકડી શકીએ છીએ અને એ વાતને આત્મસાત કરી શકીએ છીએ. સમયસારમાં કર્તા કર્મ અધિકારમાં ગાથા 87 ચાલે છે. ગાથા 87 માં મૂળ વાત એ આવી કે જે મિથ્યાત્વ કહ્યું છે તે બે પ્રકારે છે. જે અજ્ઞાન, અવિરતી, યોગ, મોહ, એ ક્રોધાદિ કસાયો, આ બધું જે કંઈ કહેવામાં આવ્યું છે એ બધું બે પ્રકારે છે. એક તો એ જીવનું અને બીજું અજીવનું. અને એને આપણે એ રીતે સમજ્યા, મોરના ઉદાહરણ વડે સમજ્યા છીએ કે મોરના જે રંગ છે એ લીલો, પીળો, વાદળી રંગ છે એ મોરના છે. અને એ દર્પણની સામે મોર ઊભો છે ત્યારે એ દર્પણની અંદર જે રંગ દેખાય છે એ એનાથી જુદા છે. એ રંગ નથી, એ દર્પણની સ્વચ્છતા છે. અને એ દર્પણની સ્વચ્છતામાં એ વિકાર છે. એટલે એ દર્પણની સ્વચ્છતાના વિકાર એ રંગ નથી, રંગ બહારમાં મોરમાં છે. એવી રીતે આ જે ભાવની વાત કરવામાં આવી, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતી, યોગ, મોહ, એ પણ એમ બે પ્રકારે છે. કર્મ મોહની, એ દર્શન મોહની હોય કે ચારિત્ર મોહની હોય, એ જળ કર્મ છે. અને એ જળ કર્મ રૂપે છે એટલે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિઓ, ત્રણ પ્રકૃતિઓ, એ અજીવ મિથ્યાત્વ છે. એ અજીવ મિથ્યાત્વ જીવની અંદર કંઈ કરતું નથી, જીવ તેનાથી તદ્દન અલિપ્ત છે. ભગવાન આત્માને એની સાથે કંઈ લેવા દેવા નથી, કંઈ સંબંધ નથી. એ એકબીજા સાથે કોઈ વ્યાપકપણાનો સંબંધ ધરાવતા નથી. એટલે પેલું દર્શન મોહનીય કર્મ આત્મામાં કંઈ કરતું નથી. પરંતુ જીવને જે મિથ્યાત્વ છે તે તેનું પોતાનું મિથ્યાત્વ છે. એવા ભાવે જીવ પોતે સ્વયં થાય છે એટલે એ જીવનું મિથ્યાત્વ છે. અને સામે જે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ પડી છે તે અજીવનું મિથ્યાત્વ છે. એમ જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ બે પ્રકારે છે. અને આ જ રીતે આપણે ચારિત્ર મોહનીયની વાત લઈએ તો અવિરતિ છે, એ અવિરતિ જીવને એનો પોતાનો ભાવ છે, એમાં એમ નથી કે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ ઉદયમાં છે માટે જીવને એવો ભાવ છે, એમ નથી. એ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભલે હોય પણ નિમિત્ત કંઈ કરતું નથી એ અપેક્ષાએ જો વિચાર કરીએ તો જીવને અવિરતિ છે એનું કારણ કે જીવનો પોતાનો જ ભાવ છે, એમ નથી કે ચારિત્ર મોહનીયનો ઉદય છે. જીવને અજ્ઞાન છે એમાં પણ એમ નથી કે જ્ઞાનાવરણીય કર્મને કારણે જીવને અજ્ઞાન છે, એમ તો બિલકુલ નથી. કેમ કે એ જડ કર્મની પ્રકૃતિ આ ચેતન ભગવાન આત્માની અંદર કંઈ કરવા માટે સમર્થ નથી. ભગવાન આત્મા જુદો છે, ભગવાન આત્મા ચેતન છે, પેલું જળ છે. જળ અને ચેતન એકરૂપ થઈને પરિણમતા નથી. જળ જળના ભાવે રહે છે, ચેતન ચેતનના ભાવે રહે છે. એટલે આ પ્રકારે એ બંને ભિન્ન છે એ વાત આપણે કરી છે, અને પ્રવચન રત્નાકરમાંથી કેટલાક અંશ પણ આપણે કર્યા છે. હવે કેટલાક વધારે અંશો આપણે લઈએ. એમાં પારા નંબર 268 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે દિગંબર સંતોએ અલૌકિક માર્ગ કહ્યો છે. કહે છે કે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જે ચૈતન્યના વિકાર માત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તે જીવ છે. વિકાર માત્રથી એટલે પોતાની વિકૃત અવસ્થાથી જીવમાં વિકાર થયો છે, એ પોતાનો વિકાર પોતાને કારણે પોતાથી થયો છે, એમાં નિમિત્તથી થયો છે એમ તો બિલકુલ નથી. નિમિત્ત તરીકે કોઈ કર્મનો ઉદય હોય તો ભલે રહ્યો, પણ એ કર્મનો ઉદય કંઈ જીવમાં વિકાર કરતો નથી. એટલા માટે જ એ ઉદાહરણ લેવામાં આવ્યું કે લીલી પીળી આદિ અવસ્થાપણે અરીસો પોતે પરિણમ્યો છે, એટલે એ અરીસાની સ્વચ્છતાનો વિકાર છે અને ત્યાં મોર પરિણમ્યો છે એમ નથી. આગળ એક વાત લીધી પ્રશ્ન કરીને કે કર્મનું જોર છે તો જીવ ધર્મ કરી શકતો નથી ને. હજી નિમિત્તના રશિયાને આ વાત હજી ગળે ઉતરતી નથી એટલે આવો પ્રશ્ન કર્યો, અને ગુરુદેવે એની સ્પષ્ટતા કરતા કહ્યું કે ના, એમ નથી. કર્મનું જોર કર્મમાં છે, કર્મનું જોર કર્મમાં છે, જળ કર્મનું જોર જળ કર્મ સુધી જ છે. કર્મની જીવમાં નાસ્તિ છે એટલે કે જીવની અંદર એની કોઈ અસ્થિ નથી, જીવ સુધી એ પહોંચતો નથી, જીવમાં વ્યાપતો નથી. જીવની નજીકમાં, જીવની સમીપમાં કર્મની પ્રકૃતિઓ ભલે રહી, પ્રદેશબંધ આપણે કહીએ છીએ તો પણ કંઈ આત્માના પ્રદેશની અંદર એ કંઈ પહોંચતા નથી. એટલે કર્મ છે તે કર્મમાં રહેવું, એને જીવની અંદર પેસવાપણું, ઘૂસવાપણું, વ્યાપવાપણું નથી, એટલે કર્મની જીવમાં નાસ્તિ છે. બંને દ્રવ્ય જુદા છે એટલે નાસ્તિ જ હોય ને, પણ પોતે ઊંધો પુરુષાર્થ કરીને પરવલણના ભાવો કરે તો ધર્મ થતો નથી. એમ નથી કે કર્મને કારણે એને ધર્મ ન થતો હોય, કર્મને કારણે મિથ્યાત્વ હોય, કર્મને કારણે અજ્ઞાન હોય, એમ નથી. જીવને પોતાને પરનું લક્ષ છે, પરનું વલણ છે, પરના ભાવ પ્રમાણે પોતાનું એવું પરિણમન થઈ રહ્યું છે એ એનો ઊંધો પુરુષાર્થ છે, એનો પ્રમાદ છે. એમાં પેલા કર્મ છે એ તો નિમિત્ત માત્ર છે. પોતે પુરુષાર્થને સુલટાવીને સ્વવલણ કરે, પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરે તો ધર્મ અવશ્ય થાય. સ્વનું વલણ, સ્વ તરફ વળવું, સ્વ તરફ ઝૂકવું, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ લઈ જવા, પરનું લક્ષ્ય કરી અને પરને જ્ઞેય બનાવી રહ્યો છે એના સ્થાને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળીને પોતાના શુદ્ધ સ્વરૂપને જ્ઞેય બનાવીને એનું જ્યારે જ્ઞાન કરવાવાળો થાય છે ત્યારે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે. એટલે ધર્મ કરવામાં કોઈ કર્મ નડતું નથી અને વિકારપણે પરિણમે ત્યાં પણ કર્મ કાંઈ કરતું નથી. વિકારપણે પરિણમે ત્યાં પણ કંઈ કર્મ કરતું નથી, અને જો એને સ્વનું લક્ષ્ય કરી અને ધર્મ કરવો છે તો એમાં પણ પેલું કર્મ કંઈ એને અટકાવનારું નથી. અહીંયા ભાવાર્થ ઉપરનું પ્રવચન પાના નંબર 269 ઉપર, એમાંથી આપણે કેટલાક અંશ લઈએ. ભાવાર્થમાં મૂળ વાત એમ કરવામાં આવી કે પૂદગળના પરમાણુઓ પૌદ્ગલિક મિથ્યાત્વ આદિ કર્મરૂપે પરિણમે છે, તે કર્મનો વિપાક ઉદય થતાં તેમાં જે મિથ્યાત્વ આદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે જે મિથ્યાત્વ આદિ અજીવ છે અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે, તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે, તેથી તેઓ જીવ જ છે. સ્વાદની વાત હવે અહીંયા લેવી છે. ભાવાર્થમાં પંડિતજીએ સ્વાદની વાત મૂકી છે અને એમાં થોડી સૂક્ષ્મતા છે, આપણે એ વાતને સમજવાની છે કે શું શેનો સ્વાદ, કઈ રીતે સ્વાદ લીધો છે. પંડિતજીએ તો એમ કહ્યું કે પૂતગળના પરમાણુઓ પૌદ્ગલિક મિથ્યાત્વ આદિ કર્મરૂપે પરિણમે, એટલે મોહનીય કર્મરૂપે પરિણમે છે. મોહનીય કર્મરૂપે પૂતગળ પરમાણુઓ પરિણમે છે અને એનો ઉદય, એ કર્મનો વિપાક ઉદય થતાં તેમાં એ મિથ્યાત્વ આદિ સ્વાદ ઉત્પન્ન થાય છે. એ જળ મિથ્યાત્વ છે, એનો સ્વાદ છે અને એ મિથ્યાત્વ આદિ એ અજીવ છે, એ અજીવ છે. કર્મના ઉદયને કારણે જે સ્વાદ આવે છે, સ્વાદ એટલે રસ આવે છે, એ રસ અજીવ છે, એ જીવ નથી. કર્મના નિમિત્તને કારણે જે રસ સ્વાદ છે એનું જીવ જ્યારે જ્ઞાન કરે છે ત્યારે એ પોતે પોતાના ઉપયોગને ત્યાં લઈ જાય છે અને એનું માત્ર જ્ઞાન કરે છે, પણ અજ્ઞાન અવસ્થામાં એને એ જુદું નથી પડતું કે પોતાનો ઉપયોગ જુદો છે અને પેલું જળની અંદર વિપાકને કારણે, ઉદયને કારણે જે રસ સ્વાદ છે તે જુદું છે, એવું એ ભેદ જ્ઞાન કરી શકતો નથી. એટલે પોતાના ઉપયોગને, એ વિપાક ઉદયને કારણે આવેલા જે રસ સ્વાદ છે એ રૂપ માને છે, એટલે જાણે કે એ પોતે એને માણે છે, અનુભવે છે, એમ એને લાગે છે. મરચામાં તીખાસનું જીવને જ્ઞાન થતાં તીખાસનો મને સ્વાદ આવ્યો એવો અજ્ઞાનીને ભ્રમ થાય છે. તીખાસ મરચામાં છે, મરચામાં તીખાસ છે, એનું જીવને જ્ઞાન થાય, જીવને એનું જ્ઞાન થાય છે. એ તીખાસનો સ્વાદ મને આવ્યો એવું અજ્ઞાની માને છે. ખરેખર તો ભગવાન આત્મા જ્ઞાન જ કરે છે, બીજું કંઈ કરતો નથી. અને જ્ઞાનમાં એને તીખાસનું એને જ્ઞાન થાય છે, છતાં પેલો અજ્ઞાની છે તે એમ માને છે કે તીખાસનો મને સ્વાદ આવ્યો, એમ અજ્ઞાનીનો ભ્રમ છે. સાકરમાં મીઠાશ છે, તે મીઠાશ જળની છે અને એ જળની અવસ્થા છે. એ મીઠાશનું જીવને જ્ઞાન થાય છે તો એ જ્ઞાન થતાં મને મીઠાશનો સ્વાદ આવ્યો એમ અજ્ઞાની ભ્રમથી માને છે. જ્ઞાની એમ નથી માનતો, જ્ઞાની પોતાના જ્ઞાનને પોતાની રીતે જાણે છે, મૂલવે છે, શ્રદ્ધે છે. એટલે એ પરલક્ષી જ્ઞાન છે, એ પરલક્ષી જ્ઞાનને જાણવાવાળી પોતાના જ્ઞાનની પર્યાયને એ પોતે અનુભવે છે, પણ પરસંબંધીની જે વાત છે એનો એ અનુભવ કરતો નથી. એટલે અજ્ઞાનીને જેમ મીઠાશનો સ્વાદ આવ્યો એવો ભ્રમ છે, એવું જ્ઞાનીને થતું નથી. અહીંયા કર્મની વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે જેમ અજ્ઞાનીને એ મીઠાશનો સ્વાદ આવ્યો એમ લાગે છે, એમ ભ્રમ થાય છે, ખરેખર તો મીઠાશનું એને જ્ઞાન થાય છે, પણ એનો સ્વાદ આવ્યો એવો અજ્ઞાનીનો ભ્રમ છે. તેમ એ કર્મનો ઉદય આવતા તેમાં મિથ્યાત્વ આદિ સ્વાદ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ આદિ સ્વાદ, મિથ્યાત્વનો રસ, મિથ્યાત્વની તીવ્રતા કે મંદતા, આ બધું જળ કર્મનું છે અને એ મિથ્યાત્વ એટલે મોહનીય કર્મનો ઉદય આવતા ત્યાં એ સ્વાદ ઉત્પન્ન થાય છે. અહીંયા સ્વાદનો અર્થ એમ છે કે કર્મના ઉદયનો જે રસ છે તે જ્ઞાનમાં, ખ્યાલમાં આવે છે. એ તીવ્રતા મંદતા જે મિથ્યાત્વ સંબંધીની જે રસ છે એના મોહનીય કર્મના ઉદયને કારણે છે, એ જ્ઞાનમાં, ખ્યાલમાં આવે છે. એ કર્મના ઉદયનો રસ છે એ તો જળની પર્યાય છે અને એ જળનો સ્વાદ આત્મામાં નથી આવતો, પણ એનું જ્ઞાન થાય છે. कि जड़नो स्वाद आत्मा में न आवे, कर्मनो विपाक थता तेमा मिथ्यात्व आदि स्वाद उत्पन्न थाय छे, एटले उदयना रसनु जीवने ज्ञान थाय छे। त्या ए अज्ञानीने एम भ्रम थाय छे कि जाने कि ए जड़ना स्वादनु मने वेदन थाय छे, खरेखर ए वेदन थतुं नथी। खरेखर ए जड़नुं वेदन थई शके नहीं, जड़नी कोईपण पर्याय बदलाय एनुं वेदन जीवने थई शकतुं ज नथी। एनुं एक ज्ञान करे छे, एनुं वेदन करनारो नथी। भगवान आत्मा तो पोते पोताना शुद्ध भावनुं ज वेदन करे छे कि जेमांथी एने अव्याबाद सुख ने आनंदनो अनुभव थाय। ए थोड़ी क्षण माटे पण पोताना स्वरूपमां जाय छे तो एने अलौकिक आनंदनो अनुभव थाय छे, एनुं वेदन थाय छे। પણ એવા જળકર્મના ઉદય, જળકર્મની પર્યાયો બદલાય, એ જળકર્મમાં ફેરફાર થાય, એને તો ભગવાન આત્મા ક્યારેય અનુભવતો નથી, એનું વેદન એને હોતું જ નથી। પુદ્ગલ પદાર્થો એ મૂર્તિક છે તો એ મૂર્તિકનું પણ એને વેદન આવતું નથી। પુદ્ગળને મૂર્તિકપણું છે, એની સાથે એને રસ છે, એનું રૂપ છે, એને ગંધ છે, તો એનું કંઈ વેદન જીવને થતું નથી। એનું જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા જરૂરથી છે, પણ એ જળનું વેદન એને આવતું નથી। જળનું વેદન ચેતન ભગવાન આત્માને હોય નહીં, પણ અજ્ઞાન અવસ્થામાં એમ એનું માનવું થાય છે। એટલા માટે થાય છે કે જ્યારે એ સ્વાદનું જ્ઞાન કરે છે તો એ વખતે એનો ઉપયોગ ત્યાં રહ્યો છે। ઉપયોગ જીવનો છે, પેલો સ્વાદ છે એ જળનો છે। સ્વાદ જળનો છે અને ઉપયોગ જીવનો છે, આત્માનો છે। એ ઉપયોગ ત્યાં ગયો છે એટલે એ જ્ઞાનનો ઉપયોગ, દર્શનનો ઉપયોગ, એ સ્વાદ છે એને જાણે છે। એ જ રીતે સ્પર્શ લઈએ કે રંગ લઈએ કે ગંધ લઈએ, કંઈ પણ લઈએ તો એ તરફ જીવનો ઉપયોગ ત્યાં રહ્યો છે એટલે એને એ ઉપયોગ દ્વારા જાણે છે કે આ સ્પર્શ થયો કે લીસો છે કે ખરબચડો જે છે એને એ જાણે છે, પણ એને એ વેદે છે એમ તો બિલકુલ નથી। આ થોડું અઘરું પડશે, પ્રભુ આ જેને બેસી જશે એને તો એ જ સમયે સમ્યક દર્શન થશે એવી વાત છે પ્રભુ। આ વાતને પહેલા તર્ક દ્વારા સમજવાની છે, ફરી ફરીને એટલા માટે કહીએ છીએ કેમ કે આ ગાથામાં પંડિતજીએ જે ભાવ ભર્યા હતા એને બહાર લાવ્યા છે, અને પૂજ્ય ગુરુદેવે ઘણો ઉપકાર કરીને, કરુણા કરીને આપણને એ વાત સમજાવી છે કે ભાઈ તારો ઉપયોગ એ જ્ઞાન સ્વરૂપ છે, એ તારી વસ્તુ છે, અને પેલા જળની અંદર આપણે પૂતગળનો વિચાર કરીએ, એ પૂતગળ પરમાણુની અંદર રૂપ છે, રસ છે, ગંધ છે, સ્વાદ છે, તો એ બધું જળમાં છે। ગુલાબ જાંબુ છે તો એમાં સ્વાદ છે, એને રંગ પણ છે, એને સ્પર્શ પણ કરી શકાય છે, એનું મૂર્તિક પણ છે, એ બધું ગુલાબ જાંબુનું બધું જ ગુલાબ જાંબુની અંદર છે, એ જળ છે। એ જળનું જ્ઞાન જીવને થાય છે તે વખતે જીવ જ્ઞાન ક્રિયા કઈ રીતે કરે છે, તો કે જીવનો જ્ઞાન દર્શનનો ઉપયોગ ત્યાં જાય છે અને એનું એ જળ પદાર્થનું જ્ઞાન કરે છે। ગુલાબ જાંબુનું જીવ જ્ઞાન કરે છે ત્યારે એના જ્ઞાન દર્શનના ઉપયોગ ત્યાં જાય છે, અને એમ જીવ એનું જ્ઞાન કરે છે, એ જ્ઞાનની પર્યાય જીવની છે। હવે અજ્ઞાનીની ભૂલ એ થાય છે કે એ ઉપયોગ અને પેલો જળનો સ્વાદ, જળનો રંગ, જળનો સ્પર્શ એને એ જુદા પાડી શકતો નથી। ઉપયોગને ત્યાં લઈ જાય છે ને, એનું લક્ષ્ય ત્યાં જાય છે ને, ગુલાબ જાંબુમાં એનો ઉપયોગ રોકાય છે ને, ઉપયોગ ત્યાં જોડાય છે ને, એના તરફ રહ્યો છે ને, એનો ઉપયોગ ત્યાં ધર્યો છે ને, એટલે એ ઉપયોગ અને એ ગુલાબ જાંબુના જે મૂર્તિકપણા સાથે સંકળાયેલા જે ગુણો, એ રસ છે, ગંધ છે કે એ સ્પર્શ છે, આ બધું જે છે તે જળનું જળમાં રહ્યું છે, એની સાથે આ આનો ઉપયોગ જે ગયો છે એ બંને તદ્દન ભિન્ન વસ્તુ છે, પેલું જળનું જળમાં જ રહ્યું છે. ભગવાન આત્મા એનું જ્ઞાન કરે છે ત્યારે પણ ગુલાબજાંબુની મીઠાશ ગુલાબજાંબુમાં જ છે. ગુલાબજાંબુનો રંગ ગુલાબજાંબુમાં જ છે અને ગુલાબજાંબુનો સ્પર્શ એ ગુલાબજાંબુમાં છે. એ જળના ગુણ છે, એ જળની પર્યાય છે, એ બધું જળનું જળમાં એ વખતે છે, પણ આત્માનો ઉપયોગ ત્યાં ગયો છે અને એ ઉપયોગ લક્ષણ દ્વારા એ જ્ઞાન કરે છે. હવે જે જ્ઞાન થયું એટલું જ જીવનું છે અને આ વિચારો અજ્ઞાની એમ માને છે કે એ સ્વાદ ને હું અનુભવું છું, એ સ્પર્શને હું અનુભવું છું, હું એને જોઉં છું, એમ એની મિથ્યા માન્યતા છે, એ એનો ભ્રમ છે. બીજી રીતે વિચારીએ, ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન જે છે, ઇન્દ્રિયો દ્વારા જે મતિજ્ઞાન છે એને જાણનારું સૂત છે તે ભગવાન આત્માનું છે. એને જાણનારું ભગવાન આત્માનું સૂત જ્ઞાન છે. એટલે જીવને તો જે જ્ઞાન છે એ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ બંને જ્ઞાનરૂપે જ છે, એ બંને જ્ઞાનરૂપે જ છે, પણ એ પેલા ગુણ એના જ્ઞાનની અંદર આવતા નથી. જળના ગુણ છે એ કંઈ ભગવાન આત્માની અંદર આવતા નથી, માત્ર જળના ગુણને આ ભગવાન આત્મા જાણે છે, મતિ શ્રુત દ્વારા જાણે છે. જળના ગુણ જળમાં જ રહ્યા છે. ગુલાબજાંબુના જે ગુણો છે એ બધા એ વખતે જળમાં જ છે, એ ત્યાંથી નીકળી અને જીવના જ્ઞાનની અંદર વ્યાપતા નથી, ભગવાન આત્માની અંદર આવતા નથી. પરંતુ ભગવાન આત્મા એ પોતે પોતાના જ્ઞાનની પર્યાયને જાણે છે અને એ જ્ઞાન પર સંબંધીનું છે, એ જ્ઞાન પર સંબંધીનું છે. આમ ઉપયોગ જે છે એ જ્ઞાન સાથે સંકળાયેલો છે, એ ઉપયોગ પેલા જળના ગુણ સાથે સંકળાયેલો બિલકુલ નથી. જળ સાથે એ એકરૂપતા કરતો જ નથી. એ ઉપયોગ જ્ઞાન કરાવવા વાળો છે, પણ એ પરદ્રવ્યના ગુણ સાથે એકરૂપતા કરાવવા વાળો ઉપયોગ બિલકુલ નથી. ભગવાન આત્માનો ઉપયોગ પોતે પોતાના સ્વરૂપ સાથે એકરૂપ થાય, પણ પર સાથે તો ક્યારેય એકરૂપ થાય નહીં. એટલે એવું એને ભેદ જ્ઞાન કરવાનું છે કે ઉપયોગ લક્ષણ દ્વારા હું જ્ઞાન કરવા વાળો આત્મા જુદો છું અને પરનું લક્ષ થયું છે, ઉપયોગ પર તરફ ઝૂક્યો છે અને જે જ્ઞાન થાય છે એ જ્ઞાનની પર્યાય મારી છે, પણ એમ તો નથી કે પરના ગુણો મારા છે અને એને હું ભોગવું છું કે અનુભવું છું, એમ તો બિલકુલ નથી, કે પરના ગુણોને હું વેદું છું, એમ તો બિલકુલ નથી. બહુ સરસ વાત ગુરુદેવે સ્પષ્ટ કરી છે પ્રભુ, પરથી જુદા પડવાનું છે. આ શરીરથી જુદા પડવું છે, ઉદગળથી જુદા પડવું છે, કર્મ ને કર્મના ઉદયથી જીવે જુદા પડવું છે, તો માત્ર પોતાના સ્વરૂપના આલંબન દ્વારા જ એ થઈ શકશે. અને પોતાનું સ્વરૂપ ક્યાં સુધી વિસ્તરેલું છે એની સીમા એણે જાણવી પડશે. ઉપયોગ લક્ષણ જ્ઞાનનું છે અને ઉપયોગ લક્ષણ દ્વારા એ બધે પહોંચે છે, જ્ઞેય માત્ર સુધી પહોંચે છે, પણ એમ તો નથી કે એ જ્ઞેયની સાથે એકરૂપતા કરે છે, એમ તો નથી. પર જ્ઞેયો સાથે આ ઉપયોગ એકરૂપતા કરતો જ નથી. ભગવાન આત્મા તો પોતે પોતાના ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ સાથે જ એકરૂપતા કરે, બીજા અન્ય સાથે એ એકરૂપતા કરતો જ નથી. એટલે અજ્ઞાનીને એમ લાગે છે કે એ રસ ને હું વેદું છું. પોતાના ઉપયોગમાં મિથ્યાત્વ આદિનો રસ ખ્યાલમાં આવે છે, પણ જ્ઞાનમાં એનો રસ એ આવતો નથી. જેમ તીખાશ મીઠાશ ખટાશ જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે, એ ખ્યાલમાં આવે છે પણ એ અંદર પ્રવેશતા નથી. જ્ઞાનની પર્યાયમાં એ પૂતગળ જે છે એના ગુણો એ અંદર આવી જતા નથી, એ રસ એમાં અંદર દાખલ થતો નથી, પણ એનો ખ્યાલ આવે છે જ્ઞાનમાં કે ખ્યાલમાં આવે છે. કર્મના ઉદયનો રસ જ્ઞાનમાં ખ્યાલમાં આવે, એનું જ્ઞાન થાય, પણ એનો સ્વાદ એને નથી આવતો. એ પૂતગળનો સ્વાદ છે અને એ પૂતગળનો સ્વાદ નું વેદન જીવને ભગવાન આત્માને નથી. એ સ્વાદ પરનો છે, તે મિથ્યાત્વ આદિ અજીવ છે, જળ છે, જેમ તીખાસ મીઠાસ વગેરે જળ છે, ગુલાબજાંબુ જેમ જળ છે, એનો સ્વાદ એ જળનો જળમાં જ રહ્યો છે. એનું જ્ઞાન કરે છે જીવ, પણ એનો સ્વાદ જીવ વેદતો નથી, એનું વેદન જીવને થતું નથી. જીવને પોતાના મિથ્યાત્વ ભાવનું વેદન થાય છે. તો જીવને એ વખતે વેદન શેનું થાય છે? તો જીવને એ વખતે મિથ્યાત્વ ભાવ છે એનું વેદન થાય છે. નિમિત્ત તરીકે ત્યાં ગુલાબજાંબુ પડ્યું છે તો ભલે પડ્યું, ગુલાબજાંબુમાં એ બધા ગુણો રહ્યા છે તો ભલે રહ્યા, એ સ્પર્શ છે, રસ છે, ગંધ છે, એ સ્વાદ છે, એ બધા જળના ગુણો ભલે રહ્યા ત્યાં, એ વખતે એનો ઉપયોગ ત્યાં એનું જ્ઞાન કરવા રોકાયો છે. એ વખતે જીવને એનું જ્ઞાન થાય છે, પણ એ જળના ગુણોનું વેદન નથી થતું. તો પછી જીવને શેનું વેદન થાય છે? તો કે જીવને પોતાના મિથ્યાત્વ ભાવનું વેદન થાય છે. જીવને પોતાના મિથ્યાત્વ ભાવનું વેદન થાય છે, પણ જળ મિથ્યાત્વ એટલે જળ કર્મનું, જળ પદાર્થોનું, જળ પદાર્થના ગુણોનું વેદન જીવને ક્યારેય થતું નથી. જીવને પોતાના મિથ્યાત્વ ભાવનું વેદન થાય છે. જ્ઞાનમાં જળના રસનો ખ્યાલ આવે, જ્ઞાનમાં બધું જણાય, દેખાય, જ્ઞેય માત્ર જાણે એવું આ જ્ઞાન છે. ત્યાં જળનો હું સ્વાદ લઉં છું જો એમ માનશે તો એ મોટામાં મોટું મિથ્યાત્વ છે, અજ્ઞાનીની એવી જ માન્યતા છે. જળની પર્યાય રૂપી છે, તે અરૂપી જીવમાં આવતી નથી. જળની પર્યાય ગુલાબજાંબુ, જળ રૂપી એની પર્યાય રૂપી ત્યાં જ રહે, આ અરૂપી ભગવાન આત્માની અંદર એ પ્રવેશ પામે નહીં. જ્ઞાન જળના રસને સ્વાદને જાણે છે, એ ઉપયોગ લક્ષણ એનું જ્ઞાન છે, એ દ્વારા એ એને જાણે છે, પણ એનું એને વેદન થતું નથી. પણ એ જળનો સ્વાદ એને કંઈ જ્ઞાનની અંદર આવી જતો નથી, એ પ્રવેશ પામતો નથી. જ્ઞાન માત્ર એને જાણે છે. બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ. પણ જો એ પ્રમાણે ન માને અને એ એમ માને, આ પ્રમાણે નહીં માનતા, એ એમ માને કે જળનો સ્વાદ મને આવ્યો એવું માની અને એ રહેશે, તો પછી એ મિથ્યાત્વનું જ સેવન કરશે. કેમ કે એવી માન્યતા સહિત છે ત્યારે એ ભાવ, એ મિથ્યા ભાવ, મિથ્યાત્વ છે એ જીવનું છે. જીવને પોતાના મિથ્યાત્વ ભાવનું વેદન થાય, જળના ગુણોનું વેદન નથી થતું. જળને જળમાં રહેવા દો, જળના ગુણને જળમાં રાખો પ્રભુ, એને તમારામાં આવે છે એવા મિથ્યાત્વને છોડો. સમ્યક્ત્વને પ્રાપ્ત કરવામાં આ વાત સમજવી બહુ મહત્વની છે. જળ જળમાં રહ્યું, જળના ગુણો જળમાં રહ્યા, એને ભગવાન આત્મા જાણે, એને ભોગવે નહીં, એને વેદન કરે નહીં. અને જો એવી માન્યતા માનવામાં આવશે તો એ મિથ્યા ભાવ છે અને એ મિથ્યા ભાવ જીવનો છે અને એનું વેદન, એ મિથ્યાત્વનું વેદન એ જીવને છે. ફરી વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે એમ માનીને એ જીવ મિથ્યાત્વ ભાવે રહીને એ જીવ મિથ્યાત્વ ભાવનું સેવન કરે છે. જુઓ, લાડુ ખાય ત્યાં લાડુના સ્વાદનું જ્ઞાન થાય છે, લાડુના સ્વાદનું જ્ઞાન થાય છે, પણ લાડુનો સ્વાદ જ્ઞાનમાં પેસતો નથી. લાડુનો સ્વાદ તો જળ છે, રૂપી છે, અને ભગવાન આત્મા તો ચૈતન્ય સ્વરૂપ અરૂપી છે. એ અરૂપીને રૂપીનો સ્વાદ કેવી રીતે આવે? સ્વાદ ના આવે એનું જ્ઞાન થાય. એ જ રીતે કર્મનો ઉદય છે, કર્મના ઉદયને કારણે, એના વિપાકને કારણે જાત જાતના સંયોગો સર્જાય, પણ એ બધું એ જીવને એનું જ્ઞાન થાય, પણ એનું વેદન તો ન જ થાય. કર્મનો ઉદય છે એ જળ છે અને એ જળનો સ્વાદ એ જ્ઞાનમાં જાણે, પણ અજ્ઞાનીને એ જાણે છે ત્યારે એને એમ લાગે છે કે એ સ્વાદ ને હું વેદું છું. પેલો ઉપયોગ પોતાનો છે એને, અને ઉપયોગ જ્યાં ગયો છે એવા પેલા જળના ગુણોને એ જુદા નથી પાડી શકતો, એટલે એને આવો ભ્રમ થાય છે. એને અજ્ઞાનીને ભેદ જ્ઞાન નથી, એટલે જળનો સ્વાદ જે છે એને જાણવાને બદલે એ વેદે છે એમ એને લાગે છે. અજ્ઞાનીને ભેદ જ્ઞાન નથી, તેથી જળના સ્વાદનો જ્ઞાનમાં ખ્યાલ આવતા મને જળ કર્મનો સ્વાદ આવ્યો એમ માની એ મિથ્યાત્વનું સેવન કરે છે. એ ભાવ એનો મિથ્યાત્વ છે, એટલે જીવનું એ મિથ્યાત્વ છે. જીવ પોતે પોતાના મિથ્યાત્વ ભાવનું સેવન વેદન કરે છે, પણ જળનું સેવન વેદન કરી શકતો જ નથી. કર્મનો વિપાક થતા જે મિથ્યાત્વ આદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વ આદિ અજીવ છે. અહીં તો જળ કર્મ અને આત્મા વચ્ચે ભેદ જ્ઞાન કરવાની, એટલે પરથી હું ભિન્ન છું એમ પ્રતીતિ કરવાની વાત ચાલે છે. પરમાં બધું જ આવી જાય, પરના લક્ષ્ય થતા ભાવ એ પણ મારા નથી. અહીંયા તો શું વાત ચાલે છે કે પરથી હું ભિન્ન છું એમ પ્રતીતિ કરવાની વાત ચાલે છે. પછી મિથ્યાત્વ અને રાગ દ્વેષના વિકારી ભાવોથી ભિન્ન જુદો સ્વના આશ્રય એ ભેદ જ્ઞાન કરે છે તો એ થાય છે. કર્મના ઉદયથી વિકાર થયો અને વિકારના કારણે કર્મબંધન થયું એમ માને એને તો વ્યવહાર શ્રદ્ધાના પણ ઠેકાણા નથી. કર્મને કારણે કર્મનો ઉદય આવ્યો એટલે જીવને વિકાર થયો, હજી જો એવી શ્રદ્ધા હોય એને તો વ્યવહારની શ્રદ્ધા પણ નથી. અથવા તો વિકારના કારણે કર્મબંધન થયું એમ માનતો હોય તો એ તો હજી વ્યવહારની શ્રદ્ધા પણ એને સાચી નથી થઈ, એવો મિથ્યા દ્રષ્ટિ છે. હજી વ્યવહાર શ્રદ્ધાના પણ એના તો ઠેકાણા નથી. એને રાગથી ભિન્ન નિજ ચૈતન્ય વસ્તુનો અનુભવ કેવી રીતે થશે? અહીંયા તો સૂક્ષ્મ વાત લીધી છે, સ્થૂળ વાતનું પણ હજી એનું ઠેકાણું નથી, તો પછી સૂક્ષ્મ વાત તો ક્યાંથી સમજશે? પાના 271 ઉપર અહીંયા વાત કરી છે કે એક સમયની મિથ્યાત્વની પર્યાયનો કરતા મિથ્યાત્વ, એનું કર્મ મિથ્યાત્વ, એનું કર્ણ મિથ્યાત્વ, એનું સંપ્રદાન મિથ્યાત્વ, એના અપાદાન અને અધિકરણ મિથ્યાત્વ, મિથ્યાત્વની જે પર્યાય છે એ પર્યાય પણ ખરેખર જોઈએ તો સ્વતંત્રપણે થાય છે. એનો પણ કરતા જીવ નથી, એનો પણ કરતા જીવ નથી. મિથ્યાત્વ નું કરતા આદિ એ જળ કર્મ પણ નથી, જળ કર્મ એ મિથ્યાત્વને કરે એમ પણ નથી. અજ્ઞાન અવસ્થામાં જીવ એનો કરતા થાય છે, પણ એ પર્યાય તો ખરેખર જોવા જઈએ તો એ સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. પણ જળ કર્મ તો એવા મિથ્યાત્વનું બિલકુલ કરતા નથી, કેમ કે જળ કર્મ જુદું છે અને આ મિથ્યાત્વ જે છે તે જીવનો અજ્ઞાન અવસ્થામાં થયેલો ભાવ છે, એટલે એનો કરતા પેલો કર્મ નથી. કર્મ કંઈ મિથ્યાત્વ કરાવતું નથી, કે કર્મ કંઈ અજ્ઞાન કરાવતું નથી, કે કર્મ અવિરતી પણ કરાવતું નથી. નીચે ત્રીજા પેરેગ્રાફમાં પણ અહીંયા વાત લીધી છે કે શુદ્ધ રત્નત્રયાત્મક મોક્ષનો માર્ગ એ પરમ નિરપેક્ષ છે, એટલે કે નિમિત્તની અને વ્યવહારની અપેક્ષા રાખ્યા વિના મોક્ષ માર્ગની પર્યાય પોતાના ષટકારકથી પ્રગટ થાય છે. પહેલા ઉપર રાગદ્વેષની પર્યાયની વાત લીધી અને એ જીવના ભાવની વાત લીધી, અહીંયા શુદ્ધ ભાવની વાત કરતા કહે છે કે એવી પર્યાય, નિર્મળ પર્યાય, મોક્ષ માર્ગની પર્યાય, એ પર્યાય પણ એ પોતાના ષટકારકથી પ્રગટ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પર્યાય એ પણ પોતાથી સ્વયં પ્રગટ થાય છે. એ એક સમયની પરિણતિ જે થાય સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની, એ પ્રગટિ તે પોતાના ષટકારક પરિણામથી પ્રગટે છે. અને એટલે સુધી ગુરુદેવે તો કહ્યું છે, શાસ્ત્રમાં પણ એ વાત છે કે દ્રવ્ય ગુણ અને પર્યાયથી, એમાં એ દ્રવ્ય ગુણથી એ પર્યાય થતી નથી, દ્રવ્ય ગુણથી થતી નથી અને પૂર્વની પર્યાય હતી એનાથી પણ એ પર્યાય થતી નથી. અહીંયા ગુરુદેવે કહ્યું છે કે દ્રવ્ય ગુણથી એ પણ એ પર્યાય થતી નથી. અને શાસ્ત્રમાં એ વાત પણ આવે છે કે પૂર્વની પર્યાય પણ એ ઉત્તર પર્યાય એટલે પછીની પર્યાયનું કારણ નથી. જે પર્યાય ઉત્પન્ન થઈ તે સ્વતંત્રપણે જ ઉત્પન્ન થઈ છે. આવી પર્યાયની સ્વતંત્રતા લેવામાં આવી છે. અને એ પર્યાય વિશે કહે છે કે પર્યાય જ્યારે દ્રવ્યની સન્મુખ થઈ છે એટલે કે એનો જ્ઞાન દર્શનનો ઉપયોગ આત્મા તરફ ઢળ્યો છે ત્યારે એ પર્યાય દ્રવ્યની સન્મુખ થઈ છે બસ. પણ એમ નથી કે એ દ્રવ્ય કે ગુણે એ પર્યાય કરી છે, કે પહેલાની પર્યાય હતી એણે એ પર્યાય કરી છે એમ નથી. દ્રવ્ય ગુણમાંથી પર્યાય પ્રગટી છે એમ પણ નથી. બહુ સ્વતંત્રતાની વાત કરી છે. અને આવી સ્વતંત્રતાની વાત કરવા પાછળનો આશય એ જ છે કે ભગવાન આત્મા ત્રિકાળ એવો ને એવો જ રહે છે, એને કોઈની અપેક્ષા નથી, એ નિરપેક્ષ છે. પર્યાય એની સ્વતંત્રતા દ્વારા પર્યાય પણ નિરપેક્ષ છે, સ્વતંત્રપણે જ ઉત્પન્ન થાય છે, આવું જ સ્વરૂપ છે. એટલે જે બદલાતું નથી એવો અંશ ધ્રુવ અને જે બદલાય છે એવો અંશ પર્યાય, એ બંનેને જેમ છે તેમ પહેલા સમજી અને પછી જે નથી બદલાતું એવું ધ્રુવ એવા નાયક ભગવાન આત્માનું લક્ષ કરતા એવી શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, એ જ મુક્તિનો માર્ગ, મોક્ષનો માર્ગ છે. એ અનુભવ છે, તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનનો અનુભવ છે. અને એના પરિણામ સ્વરૂપ સમ્યક શ્રદ્ધા થાય છે, આવો મોક્ષનો માર્ગ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે આપણે સમયસારજીની સ્તુતિ બોલીએ અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવણી. શોષાતિ દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાભૂત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયામૃતે પુર્યા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, तुम पंथ मुक्ति तड़ो सुने तने रसनी बंद शिथिल थाय जाने तने हृदय ज्ञानी तना जनाय तू रोचता जगतनी रुचि आड़से सौ तूरी जता सकल ज्ञायक देवरीजे बनाऊं पत्र कुंदना रत्नोना अक्षरो लखी तथापि कुंद सूत्रो ना अंकाए मूल्य ना करी तथापि कुंद सूत्रो ना अंकाए मूल्य ना करी